શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 39 અને 100 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 93.
તો આજથી 51 વર્ષ પહેલા લખાયેલા પ્રવચનો છે. 1939માં આપણે 2048 ચાલે છે ને, ના અત્યારે ચાલે છે, 91 ચાલે છે ને, 91 સાલ ચાલે છે ને. 39માં થયેલા પ્રવચનો છે, તારીખ ને હિસાબે અંગ્રેજી વર્ષના હિસાબે 51 વર્ષ પહેલાના પ્રવચનો છે. ખૂબ પ્રશંસા કરે છે, કૃપાળુજીની એટલી પ્રશંસા કરી છે કે આપણા મોટા ભાગના મુમુક્ષુને ખબર નથી કે ગુરુદેવે કૃપાળુજીની એટલી બધી પ્રશંસા કરી છે. તો હમણાં કંઈક થોડી ખળભળાટ છે એ વિષયમાં આપણા સમાજમાં. પછી એક મુમુક્ષુભાઈએ એમાંથી તારવીને ગુરુદેવના શબ્દો, કૃપાળુદેવ પ્રત્યેના બહુમાનના તારવીને બધાને ઘરે ઘરે પોસ્ટ મોકલી દીધા. આપણા ગુરુદેવ તો આમ કે છે, બધું કોઈ ગડબડ કરશો માં. પછી ત્યાં કાંતિભાઈ મુંબઈ મળ્યા હતા, કાંતિભાઈ મોટાણી, એને કાગળ મળ્યો. બહુ સરસ છે કે કોઈ આ કાગળ લખ્યો છે કે કૃપાળુદેવ પ્રત્યે ગુરુદેવને આટલું બધું માન હતું કે કોઈને ખબર નથી આપણા લોકોને. કે મારે તો કે દેવલાલીની અંદર આ મોટા અક્ષરે દિવાલ ઉપર ઉદ્ધાર લખાવી નાખ્યો છે, આ કાગળ પ્રમાણે બધું લખાવી નાખ્યો છે કે પૂજ્ય ગુરુદેવ શ્રીના ઉદ્ગારો, કૃપાળુદેવ પ્રત્યે પૂજ્ય ગુરુદેવ શ્રીના ઉદ્ગારો. શું લખાવી નાખ્યો? કેમ કે ત્યાં શું છે કે શ્રીમદજીનો આશ્રમ છે જયસિંહભાઈ વાળો, ત્યાં લોકો આવે છે, પછી આ કોમ્પ્લેક્સ બી જોવા તો આવે છે. એ જોવો તો અહીંયા બી કૃપાળુદેવ માટે આટલું માન છે, એ લોકોને તો બહુ સારો ઇમ્પ્રેશન પડે આપણા પ્રત્યે. નહીંતર એ લોકો પ્રેજ્યુડાઇઝ થાય છે કે આ લોકો ગુરુ કૃપાળુદેવને માનતા નથી, અથવા તો અપમાન કરે છે, અથવા તો નહીં બોલે છે. પછી તો બધાને ભલે કોક જ એવા હોય, પણ એ તો ગુરુદેવના નામે ચડી જાય ને, કાં તો કાનજી સ્વામીવાળા આવા છે એવું જ થઈ જાય ને. એટલે એમને તો કંઈ બહુ મને બેનું કે આ 393માં પાને છે. કેમ 393 કે 391માં પાને છે? આત્મસિદ્ધિ ઉપરના જે પ્રવચનો છે એમાં આખો પેજ છે બહુમાનનો. શું કહ્યું છે કે તે દિવસે કાર્તિક સુદ પૂનમ હોય છે, ગુરુદેવનું પ્રવચન કરતા કરતા કાર્તિક સુદ પૂનમનો દિવસ આવે છે. તો આજે તો શ્રીમદ રાજચંદ્રની જન્મ જયંતિ છે, તે દિવસે પોતે ગયા છે સ્મશાનમાં, જ્યાં એમનો અગ્નિ સંસ્કાર સમાધિ મંદિર છે રાજકોટના સ્મશાનમાં, એમનું સમાધિ મંદિર છે. જોયું તમે ત્યાં રાજકોટમાં, ત્યાં ગુરુદેવ પ્રવચન કરવા ગયા છે ને, ત્યાં પછી એ બધી વાત ચાલી છે. ખૂબ ગુરુદેવ પોતે સ્મશાનમાં જઈને પ્રવચન આપે તો એમને બહુમાન હોય તો કેટલું બહુમાન હોય. ઘણી વાતો કરે, સરસ, ખૂબ સરસ પ્રયોગ થયો છે. સુગાનીજી તો એમનો છેલ્લે દિવસે, દેહાંતના દિવસે એ પુસ્તક લઈને જ સ્વાધ્યાય કરતા હતા. એમના ઘરમાં સમયસર નહીં હોય, વિચારમાં બેવો વિષય છે. બહુ જ એમના કોઈ શબ્દોની કોઈ રચનાને કોઈ બળ મળે છે, પરિણામને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ગુરુદેવ તો વારંવાર પ્રવચનોમાં એ કહે છે, અમે જે પ્રવચનો હમણાં વાંચ્યા, આખું પુસ્તક વાંચ્યું, અદ્ભુત રચના થઈ ગઈ છે એમના શબ્દોમાં, અદ્ભુત રચના થઈ ગઈ છે, અપૂર્વ રચના કરી છે. આ વારંવાર આવે છે કે એમની જે રચના થઈ છે બહુ નેચરલ કોર્સમાં, જે અંદરથી ફ્લો આવતો હતો આત્મામાંથી લખાઈ જતું, એવી એમને કોઈ નહીતર શું છે એમ કહેવાનું કારણ છે કે સામાન્ય રીતે જે લેખકો હોય કે જે વક્તાઓ હોય એ બધા તૈયાર થઈને બધું પોતાનું લખાણ કે ભાષણ કરતા હોય છે. જ્ઞાનીઓને એવું નથી, એમને તૈયાર થવાની જરૂર નથી. અરે એક સેકન્ડ પછી હું શું બોલવાનું છે એ મારે ગોઠવવાની જરૂર નથી, એવી પરિસ્થિતિ એમની હોય છે. પેલા લોકો તો બધું તૈયાર થઈને જાય, પોઈન્ટ પોઈન્ટ બધું વિચાર કરીને કે આપણે આમ બોલવું છે, આમ બોલવું છે, આમ બોલવું છે, પછી ભાષણ આપી શકે. અને લેખકોને તમને તો બહુ જ ટાઈમ મળે, કેમ કે એને તો કોઈ પૂછવા વાળું નથી, ભાષણમાં તો ટાઈમ મળે નહીં વિચારવાનો, તો ઘણી તૈયારી કરવાનો ટાઈમ મળે, કોઈના પુસ્તકમાંથી ઉતારા લેવા હોય બધું મળે એને, એટલે તો ખૂબ તૈયાર થઈને જતા. પણ એમનું એવું નતું, ધારા ચાલી પડતા ધારાવાહી લખાઈ જાય, કોઈ અદભુત રચના થઈ છે. શબ્દોની જે રચના થઈ છે એ ગુજરાતી સાહિત્યમાં અજોડ વસ્તુ છે. હું ગઈ જુલાઈમાં રાજકોટ ગયો, શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિરમાં 6 દિવસ વાંચન આપતા સ્વાધ્યાય માટે. પછી સાંભળવામાં એક ડોક્ટરેટ થયેલા, ગુજરાતી ભાષામાં ડોક્ટરેટ થયેલા સાંભળવા આવતા હતા, પ્રોફેસર હતા એની કોલેજમાં, રાજકોટની કોલેજમાં ગુજરાતી ભાષાના પ્રોફેસર છે, એટલે ગુજરાતી ભાષામાં સાહિત્ય ખૂબ વાંચ્યું હતું ત્યારે, જો ડોક્ટરેટ થયા હોય. પછી રાત્રે આવતા, રાતનો 10:30 વાગે પૂરો થાય એટલે બેસે મારી સાથે, મને કે તમને આરામ કરવાનો ટાઈમ થાય ત્યારે કહેજો, હું તો તમે કહો એટલી વાર સાથે બેસવા તૈયાર છું, બહુ જિજ્ઞાસો. તો મેં એને પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતી ભાષાનું સાહિત્ય તો તમે ઠીક વાંચ્યું, કેમ કે વાત કરે પન્નાલાલ આમ લખે છે ને, રવીન્દ્રનાથ ટાગોર આમ લખે છે, ફલાણા મોટા મોટા લેખકોના નામ લે, સૌથી તમને કોનું સારું લાગ્યું? રવીન્દ્રનાથ ટાગોરની કૃતિ પાસે તો બીજા બધા ઝાંખા પડે છે, આપણા ગમે તેટલા ગુજરાતી લેખકો હોય પણ રવીન્દ્રનાથ ટાગોર એટલે રવીન્દ્રનાથ ટાગોર. પછી એક પ્રશ્ન પૂછો કે કૃપાળુદેવ 7 ગુજરાતી ભણ્યા છે અને એમના લખાણ ઉપર મને તો ખૂબ જ આસક્તિ છે, એમ કહું તો ચાલે, હાઈલી એટ્રેક્ટેડ છું હું તો. હું મેં રવીન્દ્રનાથ ટાગોરનું કાંઈ સાહિત્ય વાંચ્યું નથી, તમે 2 વાંચ્યા છે, તમે કમ્પેરેટિવલી શું કહો છો? એને સ્ટેટમેન્ટ આપ્યું છે કે કૃપાળુદેવ પાસે તો રવીન્દ્રનાથ ટાગોર કાંઈ નથી ને, કે સીધું જ એમ કહ્યું કે કાંઈ જ નથી કે શું. ગુજરાતીમાં ડોક્ટરેટ થયેલા માણસ આ વાત કરો છો? મેં કે ખરેખર ગુજરાતીમાં ડોક્ટરેટ થયેલા માણસને તો આ એના શિષ્ય થઈને બેસવું પડે એટલી બધી ગુજરાતીની અંદર એમની ભાષા ઉપર પ્રભુત્વ છે, વાક્ય રચનામાં એટલું પ્રભુત્વ છે અને શબ્દ સંયોજનમાં તો એની સાથે કોઈ આવી શકે એવું નથી, એમને સ્વતંત્ર જ સંયોજન કર્યા છે શબ્દોને, ડિક્શનરીમાં મળે નહીં અત્યારે ગુજરાતી ભાષા માટે. બહુ માણસ વૈષ્ણવ હતો, પટેલમાંથી આવતો, ડૉક્ટર ઘનશ્યામ પટેલ કરીને ઘણા લેખો આપે છે એને, એ લોકોના પીરિયડિકલ્સમાં એના લેખો આવે છે, લર્નેડ માણસ છે. પણ કૃપાળુદેવનું સાહિત્ય વાંચીને તો માણસ ઢળી ગયો છે એમ કહે તો ચાલે, બહુ જ એને ભક્તિ છે, ઘણી ભક્તિ, બહુ ભાવનાવાળો માણસ. તો આપણે વાત ચાલી હતી સુવિચારણાની, કે જેને સુવિચારણા પ્રગટે છે એને જ આત્મજ્ઞાન થાય છે, અને એ સુવિચારણાનું મુખ્ય લક્ષણ આત્મહિતને કેન્દ્ર સ્થાનમાં રાખીને વિચારો ચાલતા, જીવનની અંદર પણ જે કાંઈ કરતા આત્મહિત છે કે આત્મ અહિત છે આમાં એટલું ટેલી કરી દઈએ, શું વિચારવામાં આવ્યું છે, એટલે કદમ કદમ પર, પગલે પગલે હિત અહિતની મુખ્યતાથી વિચારનારો જીવ આત્મજ્ઞાનની સમીપ આવી જાય છે. આ એક વિચારણાના વિષયની અંદર બહુ સ્પષ્ટ ઉલ્લેખ આ જગ્યાએ 41મી ગાથાથી મળે છે. આ ગાથા ઉપર મને ઘણા વિચારો આવેલા છે. વિચારણા, સુવિચારણા એટલે શું? કે જેનાથી આત્મજ્ઞાન પ્રગટે, કારણ કાર્ય લઈ લીધું છે અને આત્મજ્ઞાનના કારણથી નિર્વાણ પદની પ્રાપ્તિ થાય, મોક્ષ થઈ જાય. મૂળિયું તો સુવિચારણામાં આવી ગયું, ગુરુદેવ શ્રીએ 15 વર્ષની ઉંમરના કૃપાળુદેવે લખેલા 10 વચનો સ્વદ્રવ્યમાં ત્વરાથી જા, પરદ્રવ્યમાં ત્વરાથી ખસ ને એ બધું જે છે એને પોતાનો પ્રિય વિષય ગણીને પ્રવચન આપ્યા. અને એમને જ્ઞાન 24માં વર્ષે થયું છે, તો 15મા વર્ષના વચનોને એમણે પ્રમાણિક ગણ્યા, માન્ય કર્યા. કારણ સુવિચારણામાંથી જન્મેલા એ વચનો છે. શું કારણ છે? કે જે એમના આત્મજ્ઞાનનું કારણ હતું. માટે જો કાર્યને માન્ય કરો, કારણને પણ માન્ય કરો. આ સીધું લોજિક છે. અહીંયા આપણે બુદ્ધિવાળા માણસો આપણા લોકો તર્ક કરે છે કે 24મા વર્ષ પહેલા એમના લખાણને કેમ માન્યતા અપાય. શું થયું કે ભાવનગરના મંદિરમાં અમે આ ગ્રંથને શાસ્ત્ર તરીકે સ્થાપના કરી છે. આમ નહીં કરવું જોઈએ. ગુરુદેવે કર્યું એને શું કરશે? ગુરુદેવે પ્રવચન આપ્યા એમ નહીં, એમ કહ્યું કે આ ખાસ પ્રવચનોમાં ગણજો. 143 ખાસ પ્રવચનો એમાં આ 10 બોલના પ્રવચનો છે. પુસ્તકો અમે લોકો તૈયાર કરીએ છીએ. એટલે કહેવાનો મતલબ એ છે કે કેટલી ઊંડાણથી એ વાત છે. જેને આત્મજ્ઞાન સમય પ્રશ્ન પ્રાપ્ત કરવું હોય એને સુવિચારણામાં આવવું જરૂરી છે. અને સુવિચારણામાં આવેલા જે વિચારો એ પ્રમાણિક ગણવા યોગ્ય છે. કેમ કે આત્મજ્ઞાનનું કારણ છે. હવે અહીંથી એમણે એક ષટપદના ની સંયોજના કરી છે. આ કાવ્યની અંદર 6 પદ આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા પોતાના ભાવોનો કરે છે અને પોતાના ભાવોથી ઉત્પન્ન થયેલા ફળને પણ ભોગવે છે અને એ ફળ છે તે બંધન છે. નવા નવા શરીરોની અંદર બંધાઈને એ ફળ ભોગવવા પડે છે. જન્મ મરણનું ફળ છે. એ ફળથી મુક્ત થઈને મોક્ષ પણ થવાય છે અને મોક્ષની પ્રાપ્તિનો ઉપાય એટલે માર્ગ પણ છે. આવા 6 પદ કોઈ પણ મુમુક્ષુ જીવે પોતાની મુક્તિ માટે સમજવા જરૂરી છે. આ 6 વાત સમજવી જરૂરી છે. એમના અભિપ્રાયથી લઈએ તો કોઈ પણ મુમુક્ષુએ મુક્ત થવા માટે આ 6 મુદ્દા સમજવા જરૂરી છે. કે આત્માનું અસ્તિત્વ તું સ્વીકારે છે? એક વાત. આત્માનું અસ્તિત્વ જેવું છે એવું સ્વીકાર. આત્માનું અસ્તિત્વ જેવું છે એવું સ્વીકારી લઉં. પછી એ આત્મા નિત્ય છે, ભલે જન્મ મરણ કરતો દેખાય તો પણ અવસ્થાથી અવસ્થાંતર થાય છે, પણ ખરેખર ક્યારે નવો આત્મા ઉત્પન્ન થતો નથી. કે જે આત્મા ઉત્પન્ન થયેલો છે, જે આત્મા છે એનો ક્યારે નાશ થતો નથી. આત્મા છે, આત્મા નિત્ય છે અને પોતાના કર્મને કરે છે, કર્મને કરે છે જે તે પ્રકારના પુણ્યના પરિણામ, પાપના પરિણામ એવા કર્મને કરે છે. 2 પ્રકારના કર્મ છે, એના ફળને પણ ભોગવે છે અને એ તો નજર સામે જોવામાં આવે છે. એક જ સેકન્ડે જન્મ પામેલા 2 બાળકો છે, તો બંનેની જન્મકુંડળી એક જ નીકળવી જોઈએ ને? કેમ? કુંડલી ગણો તો એક નીકળે ને ફળાદેશ બધા 2 ના જુદા નીકળશે. એક બાળક મહેલમાં જન્મ તો આખું એનો રાજાનો રાજ છે, બધા સુવર્ણ જન્મનો ઉત્સવ બનાવીને ઉજવશે અને એની અનુકૂળતા માટે એ બાળકને કાંઈ પ્રયત્ન કર્યા વિના બધી જ અનુકૂળતા મળી જશે. એક બાળક એ જ વખતે ઝૂંપડીમાં જન્મ, કોઈ વ્યવસ્થા નથી, એને દૂધ પીવડાવવાની વ્યવસ્થા નથી, બીજી વ્યવસ્થા કે માતાના સ્તનમાં દૂધ ન હોય શંકર, બહારથી દૂધ લાવી ન શકે શંકર, બાળક બાળક રડે, કારણ શું? એનું કર્મફળ છે, કર્મ છે એનું કર્મફળ પણ છે ને પડે છે, એમાંથી છૂટી નથી શકાતી. અને એ રોજિંદો અનુભવ છે બધાને. સૌથી મોટી વાત એ છે કે તમામ દુઃખોથી છૂટવા માટેનો ઉપાય પણ છે, અને તમામ દુઃખોથી છૂટીને પૂરું સુખ હંમેશને માટે મળે એવું મોક્ષપદ પણ છે. આ આટલું છે એની ખબર હોય તો પણ માણસ એનો પ્રયાસ કરે ને. બહુ ભાગ તો મનુષ્યને ખબર નથી કે આવી વ્યવસ્થા છે, પણ આવી વ્યવસ્થા કુદરતી છે. એટલે એમને શું કર્યું છે, આ જે કાવ્ય છે એની રચનામાં શું કર્યું છે કે છે પદનું લોજિક મૂક્યું છે કે એને નહીં માનનારાની શ્રદ્ધા કેવી છે, એ કેવી દલીલ કરે છે, એને અને એને માનવા માટે એનું વિજ્ઞાન શું છે અને એનું લોજિક શું છે. સાયન્સ અને લોજિક બંને રીતે એમણે એ છે છે પદને સાબિત કર્યા છે, અને એ રીતે એ છે પદનો ઉપદેશ આપ્યો છે. આ પદ્યમાં છે, પણ એવો એક પત્ર પણ એમણે લખ્યો છે આગળ કે જેમાં છે પદની વાત લખી છે, અને એ પણ સંક્ષેપમાં વાંચવું હોય તો એ પત્ર વાંચી લેવું સારું છે. ગાથામાં તો એકસો ગાથા હવે પછી આવે છે, આપણે તો 42 ગાથા સુધીમાં અત્યાર સુધીમાં ચર્ચા ચાલી, ત્યાર પછી 100 ગાથા સુધીમાં આખું કાવ્ય પૂરું થાય છે. એમાં 6 પદ તો મોક્ષનો ઉપાય છે એમ સદગુરુ સમાધાન કરે છે. તે જ મોક્ષનો પંથ. એક સમય 5 ગાથા સુધી એવું સૂચાયેલો છે. પછી 37 ગાથામાં બીજી જનરલ ઘણી વાતો કરી છે, પણ આ 6 પદ એમણે 43 લઈને 105 ગાથા સુધીમાં આ પ્રકારે 6 પદ પૂરા કર્યા છે. આપણે તો મોક્ષોને તત્વજ્ઞાનનો અભ્યાસ છે એટલે એ વાત એટલી અઘરી નહીં લાગે કે ભાઈ આત્મા છે તો એ બાબતમાં કાંઈ આપણને બહુ શંકા નથી પડે, એની નિત્યતાની પણ બહુ શંકા નથી પડતી. એ કર્મને કરે છે, ભોગવે છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. 6 પદ આપણને માટે તો સમજવામાં કોઈ તકલીફ પડે એવું નથી, તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો આપણે થોડી ચર્ચા કરી દઈએ, પછી આત્મસિદ્ધિમાં આગળ ચાલીએ. 6 પદ વિશેનો કોઈનો પ્રશ્ન નથી. 106 ગાથામાં કહે છે કે ષટપદના ષટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર. હવે એમ કહે છે કે જો આ 6 પદ યથાર્થ રીતે સમજાય તો મોક્ષ માર્ગનો નિર્ણય થઈ જાય, મોક્ષ પામવાની રીત સમજાઈ જાય એવી હોય છે. કેમ કે જે મોક્ષ ઉપાય છે ને એમાં મોક્ષ પામવાની રીત છે. એ ગાથાઓ થોડી આપણે લઈએ. ઠીક છે, તો એ 6 બાત તો આપણે સમજમાં આવી છે. 6 બાત ક્યા હૈ? આત્મા હૈ, નિત્ય હૈ, કરતા હૈ અને પુણ્ય પાપ કા ઉસકે ફળ કા ભોગતા હૈ, ઇસે છૂટને કા ઉપાય મોક્ષ ઉપાય ભી હૈ ઓર ઉસકા ફળ મોક્ષ ભી હૈ. અબ ઇસમે મોક્ષ ઉપાય હૈ વો થોડા આપને લિયે પ્રયોજન રૂપ હૈ, તો મોક્ષ ઉપાય કે જો ગાથાએ હૈ ઇસ પર થોડી બાત કરે. અનંત કાલ બીત ગયા કિસમે શુભાશુભ ભાવ કરને મેં, અનંત કાલ બીતા શુભાશુભ ભાવ કરને, યા તો શુભાવ ક્યા આત્માને યા તો અશુભ ભાવ ક્યા, કિંતુ યે દોનો કા અભાવ કરકે મોક્ષ પ્રાપ્ત હોતા હૈ. મેને અશુભ ભાવ છોડ કરકે શુભ ભાવ કરને સે મોક્ષ નહીં હોગા, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, એસી પંક્તિ.
એટલે ફળ નો અધિકાર નથી, એટલે એમાં ઈચ્છા ઈચ્છા રહીત થઈ જાય માન જીવ.
કા તો જીવ અશુભ કર્મ કરે, પણ ધર્મ ના ક્ષેત્ર માં તો અશુભ કર્મ કરવાનો ઉપદેશ નથી. કોઈ પણ ધર્મના સાહિત્યમાં કે ધર્મગુરુમાં કે ધર્મશાસ્ત્રમાં અશુભ કર્મ કરવાનો ઉપદેશ નથી. મુસલમાનોના શાસ્ત્રમાં પણ નથી, હિન્દુ શાસ્ત્રમાં તો સવાલ જ નથી. હવે જે શુભ કર્મ કરવાનો ઉપદેશ છે, એનાથી પુણ્ય બંધન થાય છે. બંધન અને મુક્તિ એકબીજાથી વિરુદ્ધ છે. બંધન વર મુક્તિ આપસ મે વિરુદ્ધ હૈ, પરસ્પર વિરુદ્ધ હૈ. તો જિસ ભાવ સે બંધન હોવે ઉસ ભાવ સે મુક્તિ નહીં હોગી, પર વો સાયન્સ વહાં નહીં હૈ. હું જન્મથી વૈષ્ણવ છું અને ગીતા સેંકડો વાર વાંચી છે. કેટલી વાર? સેંકડો વાર વાંચી છે. ઘણા અધ્યાય તો મુખ પાઠે કરેલા, સંસ્કૃત 700 શ્લોક નો ગ્રંથ છે, 700 ગાથા છે, 700 શ્લોક છે, બબે નીતિનો એક શ્લોક છે. એમાંથી ઘણા અધ્યાય તો મેં મુખ પાઠે કરેલા, પણ એમાં મેં માથું મારેલું એક જમાનામાં, એમાં માથું માર્યું હતું. મુંબઈમાં જે પાંડુરંગ આથવલે છે એમની ગીતાપુર માસ્ટર છે, શાસ્ત્રીજી છે, સાથે બોલી ગીતા ઉપર માસ્ટર છે, વેદાંત ઉપર પણ એમની માસ્ટર છે, લર્નેડ માણસ. એમના પર મેં સાંભળેલા, વિનોબા ભાવે ગીતા ઉપર લખેલું છે, બીજા પણ વિદ્વાનો ગીતા ઉપર ઘણા માણસો લખેલું છે. માથું મારેલું, પણ જે વિજ્ઞાન જૈન દર્શનમાં સાંગોપાંગ છે એ ક્યાંય નથી. જેમ કે જીવ, આત્મા, આત્માની વાત આવે છે ને કે આત્માથી આત્મામાં સંતુષ્ટ રહેવું, બીજા અધ્યાયમાં સાંખ્ય યોગ, આત્મન્યેવ આત્મના તુષ્ટાઃ સ્થિતપ્રજ્ઞઃ તદોચ્યતે. તો આત્માથી આત્મામાં સંતુષ્ટ રહેવું એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. સ્થિર બુદ્ધિ, પ્રજ્ઞા એટલે જ્ઞાન, સ્થિર જ્ઞાન, આત્મામાં સ્થિર જ્ઞાન. આત્મા કેવો છે, આત્માનો સાયન્સ છે. આમ આવે કે પ્રજ્ઞાનમ બ્રહ્મ, જ્ઞાન તે આત્મા છે. પણ આત્મામાં કેટલી કેટલી શક્તિઓ છે, એના પરિણામો થવામાં શું એનું વિજ્ઞાન છે, શું લોજિક છે, એ વિસ્તાર સર્વજ્ઞનો અભાવ હોવાને લીધે ક્યાંય નથી. જૈન દર્શન છે ક્યાંય. હા, ફરક ડિફરન્સ ખ્યાલ છે તમને, એ સમજવું છે. ધર્મ છે એ મોક્ષ માર્ગ છે, અને પુણ્ય છે એ બંધ માર્ગ છે, બે વચ્ચે એકદમ કોન્ટ્રાડિક્શન છે. એટલે પુણ્યથી, પુણ્ય ભાવથી પુણ્ય બંધન થાય છે, પણ એનાથી મોક્ષ નથી મળતો. પાપ અને પુણ્ય બંનેથી છૂટું એનું નામ મોક્ષ છે. સંસ્કૃતમાં મોક્ષ માટે મૂળ ધાતુ મુચ છે, મુચ નામનો ધાતુ છે સંસ્કૃત. એનાથી છૂટવું, એનો અર્થ નીકળે છે છૂટી જવું. પણ સેનાથી? કે શુભ અને અશુભ બંનેથી, પુણ્ય અને પાપ બંનેથી જે છૂટે એનો મોક્ષ થાય. કેમ કે પાપ ભાવથી પાપ બંધન થાય, પુણ્ય ભાવથી પુણ્ય બંધન થાય. એ વિષય આખો જુદો છે. પુણ્યથી ધર્મ નથી, અથવા ધર્મ તે પુણ્ય નથી અને પુણ્ય તે ધર્મ નથી. આ વિષય જૈન દર્શન સિવાય ક્યાંય નથી. બધી જગ્યાએ શુભ પરિણામ એ ધર્મ માનવામાં આવે છે. ઇવન આજકાલ તો શ્વેતાંબરમાં પણ એ વિષય ખલાસ થઈ ગયો છે. ત્યાં પણ પુણ્ય જ કરાવે છે અને પુણ્યથી ધર્મ તમે પામી જશો. પણ ધર્મ શું એ જ ખબર નથી. આત્માના જે સ્વભાવ છે, જ્ઞાન આનંદ શાંતિ, એના શુદ્ધ જ્ઞાન આનંદ શાંતિના પરિણામ થાય તે ધર્મ છે. વિજ્ઞાનની ભાષામાં સૂત્ર છે આપણે ત્યાં, વત્થુ સહાવો ધમ્મો. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. ધર્મ તે માળા ફેરવવી નથી, ધર્મ તે ભગવાનના દર્શન કરવા તે ધર્મ નથી, ઉપવાસ કરવો તે ધર્મ નથી, દયાદાન કરવા તે ધર્મ નથી, શાસ્ત્ર વાંચવું તે ધર્મ નથી, કે કોઈ વ્રતશીલ સંયમ પાળવા તે ધર્મ નથી. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, એવું સૂત્ર છે આપણે. અને એ વસ્તુ એટલે આત્મા, એનો સ્વભાવ જ્ઞાન આનંદ શાંતિ છે. એના ચોખ્ખા એવા જ પરિણામ થાય, જેવો સ્વભાવ છે એવી જ સ્થિતિ થાય, ત્યારે એને ધર્મ થયા. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ધર્મનું પ્રતિપાદન છે. એટલે પુણ્ય જુદી વસ્તુ છે, ધર્મ તદ્દન જુદી વસ્તુ છે. એટલે તેમણે કહ્યું, તે છું શુભાશુભ છેદતા ઉપદે મોક્ષ સ્વભાવ. અશુભને છેદે અને શુભને પાળો તો મોક્ષ થાય એમ નથી કીધું, બંનેને છેદે તો મોક્ષ થાય એમ કહ્યું છે. અને એ વાતનું ધ્યાન અત્યારે ત્યાં પણ લોકો નથી રાખે, ત્યાં બી શુભ ભાવમાં વધારે પ્રવર્તે છે. શુભાશુભ છેદતા મોક્ષ થાય છે એ ત્યાં બી ચર્ચા નથી. તો કે ત્યાં તો કોઈ લગભગ ચર્ચાનો વિષય જ નથી, ખાલી ભક્તિનો વિષય થાય. ભક્તિ એટલે ગાવું, પાછું ભક્તિ એટલે પેલું ભગવાન ને પદ ગાવા એનું નામ ભક્તિ. ભક્તિની મર્યાદા નથી, એ તો રૂઢિ છે. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, જયારે મોક્ષ થાય ત્યારે કોઈ જ શરીર ન મળે, કોઈ શરીરનું દુઃખ પણ ન હોય ત્યાં સિદ્ધ મોક્ષ શાશ્વત પદે. અને એકલો આત્મા શરીર વગરનો શાશ્વતપણે સિદ્ધ દશામાં, પરમાનંદની દશામાં નિજ અનંત સુખ ભોગ, પોતાના અનંત સુખને ભોગવે એવી સ્થિતિમાં રહે છે. મોક્ષ ભાવ શું છે? કર્મ ભાવ અજ્ઞાન છે. ચાલો, તમારો પ્રશ્ન આવ્યો, બહુ સરસ પઠાણોની ગાથા છે. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. આ ગાથા કર્મ ભાવ અજ્ઞાન છે, કર્મ કરવું એ અજ્ઞાન ભાવ છે. જો તો કે મોક્ષ ભાવ શું? કે સ્વરૂપમાં નિવાસ, નિજવાસ, આત્માના પરિણામ આત્મા માર નિવાસ કરે એ મોક્ષ ભાવ છે. શુભ કર્મ કરવાનો ભાવ કે આ કરું તો મને લાભ થાય એ અજ્ઞાન છે. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ વાસ અંધકાર અજ્ઞાન સમ અજ્ઞાન અંધકાર જેવો છે. કેમ કે એમાં સૂજ નથી, મારું હિત ક્યાં છે સૂજ નથી, માટે અંધકારમાં સૂજે નહીં કાંઈ. નાશે જ્ઞાન પ્રકાશ, એવો અજ્ઞાન નાશે જ્ઞાનમાં પ્રકાશ છે. જે જે કારણ બંધના તે બંધનો પણ શુભ અને અશુભ બંને શુભ અશુભ બંધના કારણ તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ. આગળની જે ગાથા છે એ ફરીને લીધે નવાણુમાં રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. કર્મ સેનાથી બંધાય છે? રાગ દ્વેષ અને અજ્ઞાન. તેનો નાશ થાય તે મોક્ષ નો ઉપાય છે. બહુ સરસ ગાથા 101 નંબરની છે. આત્મા સતચૈતન્યમય સર્વાભાસ રહિત જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. સર્વ ભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય એવો કેવળ એક શુદ્ધ આત્મા, એ આત્માનું સ્વરૂપ છે. એને પામવું એટલે એનો આશ્રય કરવો, પામવો એટલે અનુભવ કરવો, એ મોક્ષનો ઉપાય છે. આ એક જ મોક્ષની રીત છે. આત્મા સત ચૈતન્યમય, આવો જે આત્મા છે શુદ્ધ ચૈતન્ય સ્વભાવી, એનો સ્વાનુભવ કરવો, આ એક જ મોક્ષ નો ઉપાય છે. બીજો કોઈ મોક્ષ નો ઉપાય નથી. એક કડીમાં 12 અંગનો સાર મૂક્યો છે. આત્મા સ્થાપ્યો, આત્માનો અનુભવ સ્થાપ્યો, બસ આ મોક્ષ નો ઉપાય છે. આટલો સંક્ષેપ જો પકડી શકે, ગ્રહણ કરી શકે, કામ થઈ ગયું. આત્મા છે સત ચૈતન્યમય, એકલો ચૈતન્યમય આત્મા છે. ચૈતન્ય 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 સિવાય બીજું કઈ જમા નથી. શુદ્ધ ચેતના રૂપ છે. એનો ચૈતન્ય પણ અનુભવ કરવો, એ જ મોક્ષનો ઉપાય છે. આમાં બીજી કોઈ લાંબી ચોડી વાત નથી. સમજવા માટે 1000 વાત હોય તો પણ આરાધના માટે એટલી કોઈ લાંબી વાત નથી. એને તો અનુભવ કરવો એટલું જ આરાધન છે. એ વાત એમને બહુ સરસ કરી છે મોક્ષ પંથ સુધી. એમાં એમ કહે છે કે જાતિ વેશ નો ભેદ નહીં. ગમે તે જાતિમાંથી આવો, ગમે તે સંપ્રદાયમાંથી આવો, કોઈ વેશનો ભેદ નથી. આ માર્ગ પામવા માટે, આ માર્ગ સાધવા માટે કોઈ પણ જીવ સાધી શકે છે. કોઈના માટે પ્રતિબંધ નથી કે તમને દાખલ નહીં કરીએ. દરેક જગ્યાએ લિમિટ બાંધી દે, દાખલ કરવામાં દરેક જગ્યાએ લિમિટ બાંધી દે છે. અહીંયા લિમિટ નથી, ગમે તે જીવ આવી શકે છે. કોઈ પણ જીવ આપને સાધવા માટે આવે તો એના માટે માર્ગ ખુલ્લો છે. એમાં જાતિ વેશનો કોઈ ભેદ જોવામાં આવતો નથી. મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, પોતાના મત દર્શન નો આગ્રહ નહીં રાખે. સવારે તો વાત થોડી ચાલી હતી આ વિષયમાં. ધર્મદાસજી ક્ષુલ્લક એક થઈ ગયા. ધર્મદાસજી ક્ષુલ્લક તમારે એ લખે છે કે હું બૌદ્ધ મતી નથી, હું વિષ્ણુ મતી નથી, હું જૈન મતી નથી. શું લખ્યું છે? સમીર ગાંધી દીપિકાના છે. હમણાં જ આપણા વિતરાક ટ્રસ્ટ પરથી હિન્દી અને ગુજરાતી બંનેમાં પ્રકાશિત થયું. દિવાળી પર પ્રકાશન થયું છે, બેચની જન્મજયંતિ પર પ્રકાશન થયું છે, શ્રાવણ મહિનાની. આવી સરસ વાતો લખેલી છે. હું જૈન મતી નથી, કેમ કે મત દર્શન આગ્રહ, એ મત દર્શન નો જે આગ્રહ છે ને એને મોક્ષ માર્ગ માં નહીં આવવા દે, એ વાળાબંધી માં આવી જશે. મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ લે શુદ્ધ સંપિત તે, જેમાં ભેદ અને પક્ષ, પક્ષ નો ભેદ કોઈ નથી. મત દર્શન નો આગ્રહ છોડી દે, સત્ય અસત્ય જાણવું, પણ સત્યને કોઈ બંધન નથી, સત્યને કોઈ વાળો નથી. પછી સમ્યક દર્શનની વ્યાખ્યા એમને એક સમય 11મી ગાથામાં કરે છે કે વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. સંકિત એટલે સમ્યક દર્શન, સમ્યક દર્શન એટલે આત્મદર્શન. જે શ્રદ્ધામાં અને જ્ઞાનમાં આત્માનું સ્વરૂપનું દર્શન થાય, પોતાના નિજ પરમાત્મ પદનું દર્શન થાય એને સમ્યક દર્શન અથવા સંકિત કહેવામાં આવે છે. એનું શું સ્વરૂપ છે કે પોતાના આત્મ સ્વભાવનો અનુભવ છે, એની અંદર આત્મ સ્વભાવની પ્રતીતિ છે, આત્મ સ્વભાવનું લક્ષ્ય પણ છે, અને આત્મ સ્વભાવના પરિણામ એકાગ્ર થયા છે. એવું પરિણામ જેને હોય તેને પારમાર્થિક સમ્યકત્વ અથવા નિશ્ચય સમ્યક દર્શન એને કહેવામાં આવે છે. આ 111મી ગાથામાં સમ્યક દર્શનનું સ્વરૂપ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણેયનું વર્ણન કરીને કર્યું છે, કેમ કે ત્રણેય પરિણામ અવિનામ આવી હોય છે. એ જ્ઞાનની પરિભાષા બહુ સરસ કરી છે. હવે બધી ગાથાઓમાં જનરલ જે વાતો ઘણી કરી છે જુદી જુદી જાતની, એમાં જ્ઞાનની એક બહુ સરસ વાત કરી છે. એક દ્રષ્ટાંત આપ્યું છે કે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. કરોડો વર્ષનું સ્વપ્ન હોય, વાસ્તવિકપણે તો અમુક સેકન્ડ જ ચાલ્યું હોય, સ્વપ્નનો કાળ બહુ ઓછો હોય છે, અમુક મિનિટો જ ચાલતું હોય છે, પણ તમને એમ થાય બહુ હોય, આપણે તો હજારો વર્ષ કાઢી નાખ્યા જાણે સપનામાં, વાસ્તવિકપણે નિંદ્રામાં અમુક મિનિટ જ પસાર થઈ હોય છે. જાગે, અરે હજી તો ખાલી તારીખ જ બદલાણી છે, જાગે ત્યારે તો બીજું કઈ ન લાગે, તેની તે રાત્રિ છે. એ હજાર કરોડો વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થાય ત્યારે ખ્યાલ આવે છે કે એ વાત જુઠ્ઠી હતી, સ્વપ્નની એક વાત પણ સાચી નહોતી. આપુજી બેનશ્રી એ વાત લીધી છે ને, સ્વપ્નની સુખડીથી ભૂખ ન ભાંગે. ક્યાં હોય, એક આદમી ભૂખા ભૂખા સો ગયા, ખાના નહીં મિલા, ભિખારી કો કભી કભી ખાના નહીં ભી મિલે, બહુ ભૂખ લગી છે, નીંદ આ ગઈ, નીંદ આ ગઈ તો ભૂખા ભૂખા સોયા હુઆ થા તો ઉસકા વિચાર વહી ખુરાક કા ચલતા થા, તો નિંદ્રા મેં ઉસકો મને કિસીને ગરમ ગરમ સુખડી બના દી, સુખડી સમજતે આપ ક્યા કહેતે સુખડી તો ગુડ કી મીઠાઈ, અમારે યહાં ગુડ કી મીઠાઈ બનતી હૈ, આપણે યહાં નહીં બનતી હૈ, બનતી નહીં હૈ, અમારે ત્યાં ગરીબ લોકોને માટે આ મીઠાઈ એવી પ્રિય થઈ ગયેલી છે કે એનું નામ સુખડી પડ્યું છે. ક્યાં? સુખ ઉપરથી સુખડી, કેમકે ગુડ આટા ઓર મામૂલી ઘી સુખડી બન જાતી હૈ, ઘી મામૂલી હોય તો ભી ચલ જાતા હૈ, ગુડ આટા ચાહીએ તો બોલ દિયા સુખડી, તો ઉસકો સપને મેં કે ગરમ ગરમ સુખડી બહુત ખાયા, बहुत खाया बहुत खाया, इतना मजा आया इतना मजा आया, जागृत हो गया। अरे खाया था ना उतना, तो पेट तो और भूखा हो गया है, क्या घंटा भर में तो और भूख बढ़ गई थी, कुछ नहीं खाया था। ये स्वप्न की बात ऐसी है, वैसे ही आत्मा में कुछ नहीं आता। क्या अभी तुम्हें जागृत में खाते हैं ना, आत्मा में कुछ आता है नहीं, पर शरीर आत्मा में नहीं आता, शरीर कट जाता है आत्मा कटता नहीं, एक्सीडेंट होता है शरीर कट जाता है आत्मा कटता है। आत्मा में से कुछ जाता नहीं, आत्मा में से कुछ आता नहीं, फिर भी आभास होता है कि वो मिल गया, वो चला गया, वो आ गया, वो छोड़ दिया, वो गुमा दिया, ऐसा। ये सब स्वप्नवत बात है, ज्ञान दशा में सब सपना, कोटि वर्षों स्वप्न जैसे जागृत में समाविष्ट समा जाता है, नाश हो जाता है, वैसे ही अनादि का विभाव आत्मज्ञान होते ही मैं राग नहीं, विभाव मैं नहीं, मेरा स्वरूप नहीं, मान लिया था। विभाव क्या शब्द नहीं छोड़ सकते आदमी, मैंने ऐसा बोला, मेरा शब्द नहीं फिरना चाहिए। गड़बड़ छूटे देहाभ्यास तो नहीं करता तू, कर्म नहीं भोगता तू, ते न एज धर्म न मर्म। धर्म का स्वरूप यही है कि मैं देह वाला नहीं, मैं करता भी नहीं, कर्म भी मेरा नहीं, मैं इसको भोगने वाला भी मुक्त स्वभावी मुक्त भाव में ही धर्म है, ऐसा मेरा स्वरूप है। एज धर्म थी मोक्ष छे, तू छो मोक्ष स्वरूप, अनंत दर्शन ज्ञान को अव्याबाध स्वरूप, आत्मा नु स्वरूप बतायु छे। आ बे गाथामां आत्मा नु स्वरूप बतायु छे, तू मोक्ष स्वरूप छो, अनंत ज्ञान अनंत दर्शन तेरे में भरा हुआ है और तुझे कोई बाधा पहुंचाने वाला नहीं, शाश्वत भी है और अव्याबाध भी है, फिर चिंता काहे की। कोई बाधा पहुंचावे तो चिंता होवे ना, बाधा पहुंच नहीं सकती आत्मस्वरूप को, पर न उसका नाश होता है, अनंत ज्ञान अनंत दर्शन उसका स्वरूप है जो हमेशा रहता है। शुद्ध बुद्ध चैतन्य घन स्वयं ज्योति सुखधाम, बीजों कहिए केतनु कर विचार, तो काम मैंने अनुभव था, उसका विचार कर, ज्ञान कर, ज्ञान करके अनुभव कर, प्राप्ति हो जाएगी। सभी ज्ञानी का यही निश्चय है, सभी ज्ञानी यही बात कहना चाहते हैं। ये विचार अपने रूढ़िगत अर्थ में नहीं, विचार नो अर्थ थाय छे ज्ञान, ज्ञान के प्रमाण से ज्ञान के अनुभव, एम कहू छे। आत्मसिद्धि ना प्रवचन में पण गुरुदेवे विचार नो अर्थ ज्ञान कर्यो छे, અને થાય છે, પણ સામાન્ય માણસને ન સમજાય એટલે એની ભાષામાં વાત કરવી પડે, આપણે શું કહીએ છીએ, કોઈ વાત કોઈને ન સમજાતી હોય કે ગળે ન ઉતરતી હોય, ઘડ બેસતી ન હોય, વિચાર કરજો જરા, તમે વધુ વિચાર કરજો, જરા વિશેષ વિચાર કરજો, શું કહીએ, એ સેન્સમાં પણ લાગુ પડે છે। થોડું રહી જશે, 118 ગાથા સુધી કાલ તો જાય છે, સવારે જ નીકળી જવાના છે, 11 વાગે તો છે, 11 દિવસ
શ્રી મહાવીર ભગવાન નો જય હો।